તારીખ 22/7/1983 શ્રી પરમાગમસાર બુલ નંબર 314 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 151.
ઇન્દ્રિય જ્ઞાન ને ગોચર એવું આ ચૈતન્ય છે. સામાન્ય લોકમાં એવો અભિપ્રાય છે, ગમે તેટલા પુસ્તકો વાંચવા મળે, ગમે તેટલું સાંભળવા, પણ આ જ્ઞાનનું કોઈ તળિયું હાથ આવતું નથી. પણ જેને આત્માનું જ્ઞાન થાય છે એને માટે તો એમ કહ્યું કે જેણે એકને જાણ્યો તેણે સર્વને
જાણ્યો.
એક ચૈતન્ય તત્વ જેને જ્ઞાનમાં ગમી થયું એને જગતમાં જાણે કે કાંઈ જાણવું બાકી ન રહ્યું. પ્રયોજનના દ્રષ્ટિકોણથી એ વાત એમ છે કે એ જીવને જગતના કોઈ પ્રસંગથી અસમાધાન થતું નથી.
બરાબર
છે કે આત્માને જાણ્યા સિવાય છૂટકો નથી, અને જ્યાં સુધી આત્મા જણાય નહીં ત્યાં સુધી સમાધિ નથી.
બરાબર.
એ પ્રયોજન છે જીવનું. અસમાધાન થાય છે એને લઈને એને મૂંઝવણ થાય છે, એને લઈને એને દુઃખ થાય છે.
બરાબર.
એક ચૈતન્ય તત્વ એવું છે કે નિજ સ્વરૂપને જાણતા સર્વ સમાધાન, સર્વાંગ સમાધાન થાય છે. ભલે જ્ઞાન અલ્પ હોય, બહુ ઓછું જાણતો હોય, તો પણ સમાધાનની દ્રષ્ટિએ ક્યાંય અસમાધાન ન થાય એવો પ્રકાર ઉપસ્થવા નહીં. પણ એ વસ્તુ ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી, ઇન્દ્રિય જ્ઞાનથી તે વસ્તુને પહોંચાતું નથી, તે વસ્તુમાં પહોંચી શકાતું નથી, એવી પરિસ્થિતિ જોઈને અતિન્દ્રિય જ્ઞાનની સ્થિતિમાં આવવું, આખી ઇન્દ્રિય જ્ઞાનની પરિસ્થિતિને પલટો મારીને અતિન્દ્રિય જ્ઞાનની પરિસ્થિતિમાં આવવું એક અસાધારણ પ્રક્રિયા છે. જ્યાંથી અનંત જન્મ મરણનો નાશ થાય અને સાદી અનંત સમાધિ સુખરૂપ મોક્ષ પ્રગટ થાય એ દશા અતિન્દ્રિય સુખથી અતિન્દ્રિય જ્ઞાનથી પ્રગટે છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા તે અગમ્ય વસ્તુ છે. એમ વસ્તુ અગમ્ય છે એટલે સર્વથા અગમ્ય છે, કોઈને ગમ્ય થતી જ નથી એમ નથી. પણ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા તે જરૂર અગમ્ય છે, જણાયેલી નથી. વસ્તુનું અલખ નામ પણ એટલા માટે જ પાડ્યું છે. અલખ એટલે લક્ષમાં ન આવે તે. કયા લક્ષમાં ન આવે? કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા જે કાંઈ લક્ષ કરે છે એવા લક્ષમાં એ વસ્તુ લક્ષમાં એટલે જ્ઞાનમાં આવતી નથી, એટલે એને અલગ કહેવામાં આવે છે. એ કોઈ અગમ્ય વસ્તુ છે એટલે જે કહેવાય છે, સંભળાય છે, વિચારાય છે એ બધું ઇન્દ્રિય જ્ઞાનની ઇન્દ્રિય જ્ઞાન દ્વારા થાય છે. વાંચવું, સાંભળવું, વિચારવું ત્રણેયમાં મન તો છે, વાંચવામાં આંખનો ઉપયોગ છે વધારે, સાંભળવામાં કાનનો વધારે ઉપયોગ છે, પણ એ બધા પ્રકારમાં ચૈતન્ય વસ્તુનું સીધું જ્ઞાન અથવા જ્ઞાનને વસ્તુનો સ્પર્શ થતો નથી. એ જ્ઞાન ઇન્દ્રિય દ્વારથી બહાર જાય છે, ઉત્તરી દિશામાં જાય છે, અને વસ્તુ અંતઃતત્વ સ્વરૂપ અંતર્મુખ પડેલી વસ્તુ છે, એટલે એ જ્ઞાન એને સ્પર્શતું નથી, એ જ્ઞાન દ્વારા એ ગમ્ય થતું નથી, એ જ્ઞાનનો એ વિષય થતો નથી. બહિર્મુખ જ્ઞાનનો વિષયભૂત વસ્તુ નથી. વસ્તુ પોતે અંતઃતત્વ સ્વરૂપ હોવાથી બહિર્મુખ જ્ઞાનના વિષયભૂત નથી, એ વાત સ્પષ્ટ. એટલે એ પ્રકારે એને પહોંચવાનો પ્રયત્ન સફળ નહીં થાય. મનથી વિચારે છે ત્યારે પણ એને એમ વિચારી લેવું જોઈએ સાથે સાથે કે આ મનના વિચારની દોડ છે, એનાથી ત્યાં પહોંચાય અને એથી આત્મા જાણવાની સફળતા થાય એ તો બનવાનું નથી. એ સ્પષ્ટ એના મનમાં પણ એ વાત સ્પષ્ટ હોવી જોઈએ. તો મનની દોડ એવા પ્રકારે ન કરે અથવા એને અસમાધાન ન થાય કે આટલું વાંચું છું, આટલું વિચારું છું, આટલું સાંભળું છું ને મને કેમ આત્મા જણાવ્યો નથી, એવું અસમાધાન થાય નહીં. કેમ કે પહેલાંથી જ એને જાણ્યું છે કે આ મનથી તો જણાય એવી તે જ આવડતું નથી, પણ આવડશે જ નહીં એવી કાંઈ આડ મારવાની જરૂર નથી. આ ક્ષણે ભલે નથી આવડતું, પણ પછીની ક્ષણે એ નહીં આવડે એમ કાંઈ અત્યારથી એનો અભિપ્રાય બંધવાળી દેવા જેવો પર્યાય તો પલટનહાર વસ્તુ છે ને, પલટતી ચીજ છે. આજે ઇન્દ્રિય જ્ઞાનવાળી છે તો કાલે અતિન્દ્રિય જ્ઞાનવાળી ક્ષણ પછી નહીં થાય, એમ અત્યારથી તું અભિપ્રાયને બાંધી લઈએ એ તો મોટું નુકસાન છે. અનંતા જીવોએ ઇન્દ્રિય જ્ઞાન ફેરવી અને અતિન્દ્રિય જ્ઞાનમાં પરિણમન કર્યું છે. વળી તારું સ્વરૂપ પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપે તું છો, એ તો તને એક વાત ઘર ઘાલી ગઈ છે કે હું ઇન્દ્રિય જ્ઞાન વાળો છું, પણ તારું સ્વરૂપ અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છો. એ અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ તું છો ને તું એમ કે હું અતિન્દ્રિય જ્ઞાને ન થઈ શકું, એ વાત ક્યાંની છે? તું જરૂર થઈ શકે એવી તો તું વસ્તુ જ છો, અતિન્દ્રિય જ્ઞાને પરિણમે એવી તો તું વસ્તુ જ છો, પછી નહીં થઈ શકવાનો પ્રશ્ન નથી. અત્યારે એ સ્થિતિ નથી એનું તને જ્ઞાન રહે છે, એ વાત ઠીક છે,
બરાબર.
એની સાથે વાંધો નથી કે તારી સ્થિતિ અત્યારે અતિન્દ્રિય જ્ઞાનની નથી અને ઇન્દ્રિય જ્ઞાનની છે, પણ એ સ્થિતિનું જ્ઞાન પણ યથાર્થ ક્યારે કે એ સ્થિતિ પલટાવવાનું એમાંથી પ્રેરણા મળે ત્યારે. અત્યારે ઇન્દ્રિય જ્ઞાનવાળી સ્થિતિ છે એમ બરાબર સાચા દ્રષ્ટિકોણથી ક્યારે જાણ્યું કહેવાય કે એ જ્ઞાન પલટીને અતિન્દ્રિય જ્ઞાન હવે મારે થવું ઘટે છે, કેમ કે હું અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ છું, એવું મારું સ્વરૂપ છે એમ જાણતા એણે ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન પણ બરાબર કર્યું. પણ હું ઇન્દ્રિય જ્ઞાનવાળો છું, ઇન્દ્રિય જ્ઞાનવાળો છું, મને આવડતું નથી, મને ખબર પડતી નથી, મને એ કેમ થાય, વઘરું છે, ન થઈ શકે એવું છે, એવું ઘૂંટવા માટે ઇન્દ્રિય જ્ઞાનનું જ્ઞાન કરાવ્યું નથી. એ તો તને એટલા માટે જ્ઞાન કરાવ્યું છે કે બહારના ઇન્દ્રિય જ્ઞાનના સૂક્ષ્મથી એનો પત્તો નહીં લાગે, એમાં એ મળશે નહીં, એમાં એ વિષયભૂત નહીં થાય, એમ કહેવા માટે એ વાત છે, એની પકડ છોડાવવા માટે. એમ જાણતા એની પકડ છૂટે છે કે હવે સૂક્ષ્મ જ્ઞાન, બહિર્મુખ જ્ઞાન, બાહ્ય જ્ઞાન એમાં કાંઈ નથી, એમાં કાંઈ આત્મા જણાતો નથી, માટે એમાં કાંઈ નથી, એની કિંમત એને ચાલી જવી જોઈએ. જે ક્ષરોક્ષમ વિશેષ જગતના પ્રાણીને અહંકારનું કારણ થાય છે સામાન્યપણે, થાય તો એવું જ બને છે કે ઉવાડ વધે છે અને એમ થાય કે મારે મને કંઈક બીજા કરતાં વધારે સમજાય છે, એને અહીંયા મોક્ષ માર્ગી જીવ બીજા દ્રષ્ટિકોણથી જોવે છે. એને આ બહિર્મુખ અતિન્દ્રિય જ્ઞાન એમાં આત્મા જણાય નહીં, એનો વિષય આત્મા થાય નહીં, એ જ્ઞાન મારે કામનું, એ જ્ઞાન મારું જ્ઞાન નહીં ને એને હું જ્ઞાન કહું નહીં, એને હું જ્ઞાન જાણું નહીં, એને જ્ઞાનના નામે સ્થાન આપું હું નહીં, એમ એનો અભિપ્રાય ઉતર જાય છે. પછી તો પ્રશ્ન જ નથી બીજાને આવવાનો. જેને પોતાના સૂક્ષ્મ જ્ઞાનની કિંમત નથી આવતી એનું જ્ઞાન વધારે નિર્મળ થાય છે, તો એને બીજાના સૂક્ષ્મ જ્ઞાનની કિંમત આવવાનો તો પ્રશ્ન જ નથી. એમાં શું છે, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, આત્માને વિષય નહીં કરનારું જ્ઞાન છે, આત્માને છોડીને પરતત્વને વિષય કરનારું જ્ઞાન છે. એ જ્ઞાનની કિંમત શું છે? એ જ્ઞાનની કિંમત પોતાને જેના પોતાના અંતરમાં ચાલી ગઈ છે એને બહારમાં આવવાનો પ્રશ્ન નથી. જેમ જેને બાહ્ય પદાર્થોની ને જગતના પ્રસંગોની ને જગતમાં મોટાઈ ગણાતી ચીજની કિંમત પોતાને અંતરમાં ચાલી ગઈ છે એને બીજાના એ સંયોગની કિંમત આવે કે એની એ કિંમત એને આવતી સ્વાભાવિક છે. એને પોતાના સૂક્ષ્મ જ્ઞાનની કિંમત છે, એટલે એને અન્ય તત્વની કિંમત છે, એટલે એને અંતર તત્વ જે છે, અતિન્દ્રિય તત્વ છે, અતિન્દ્રિય જ્ઞાન છે, એની કિંમત એને નથી. તો વિષય આવી ગયો ને કે જેને ક્ષયોક્ષમ જ્ઞાનના રસ ચડ્યા છે તેને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નહીં થાય, જેને ઇન્દ્રિય જ્ઞાનના રસ ચડ્યા છે એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ નહીં થાય, જેને રાગના રસ ચડ્યા છે એને વિતરાગતાના રસ નહીં ચડે. પ્રતિપક્ષ છે ને, સામે સામે વિરોધ છે. 19મી સમયસારની ગાથામાં એવો શબ્દ વાપરો છે અમૃતચંદ્ર આચાર્ય ભગવાને કે કેવા છે રાગાદિ કર્મ કે આત્માના સ્વભાવના તિરસ્કાર કરનારા છે. આવે છે કેવી રીતે કર્મ મોહ આદિ અંતરંગ પરિણામો તથા નોકર્મ શરીર આદિ બાહ્ય વસ્તુઓ કે જેવો બધા પૂદગળના પરિણામ છે અને આત્માનો તિરસ્કાર કરનારા છે. રાગાદિ ભાવ કેવો છે? આત્માનો તિરસ્કાર કરનાર. કર્મનો ઉદય કેવો છે? કે આત્માનો તિરસ્કાર કરનારા છે. કર્મના ઉદયના ફળરૂપ નોકર્મ શરીર આદિ કેવા છે? આત્માનો તિરસ્કાર કરનારા. હવે તારી વિચિત્રતા વિચાર કે જે શરીર પ્રત્યે તને વાલક વર્તે છે એ શરીર તો તારો તિરસ્કાર કરનાર છે, જે તારો તિરસ્કાર કરે છે એના ઉપર તને વાલક વર્તે છે. નસીબ કર્મ એ દ્રવ કર્મ, નસીબ ઉદય છે. મારું નસીબ સારું હોય તો નસીબ આજો જોડાવા જાય છે, કદાચ પણ એ તારો તિરસ્કાર, આત્માનો તિરસ્કાર કરનાર ને એના ઉપર તને આટલો પ્રેમ, બેહદ મૂર્ખાય છે. થોડી નહીં પણ બેહદ મૂર્ખાય છે. મૂર્ખાઈની હદ નથી આમ છે. અને રાગાદી પરિણામ જેમાં તને મીઠાશ લાગે છે કે વાહ બહુ સારો, મારો રાગ ને મારો ભાવ બહુ સારો, તારો તિરસ્કાર કરનારા છે. તારા પરમાત્મા પદનો જે તિરસ્કાર કરે છે એની સાથે તું મૈત્રી કરે છો, દુશ્મનની સાથે મૈત્રી કરે છે. દુશ્મનનો મિત્ર દુશ્મન જ હોય છે, દુશ્મનનો મિત્ર જ મિત્ર થઈ, દુશ્મન તો મિત્ર થઈ શકે નહીં પણ દુશ્મનનો મિત્ર મિત્ર થઈ શકે નહીં. આ તો પરિસ્થિતિ છે કે નહીં? ગણિત છે, એક ગણિત જ્ઞાન છે જેમાં મેથેમેટિક્સ, એલ્જીબ્રા, જ્યોમેટ્રી, ગણિત એમ છે ને, ગણિત વિભાગ છે, ગણિતના અનેક વિભાગ છે. એમ જ્યોતિષ જ્ઞાન પણ એક ગણિત શાસ્ત્ર છે. આત્માનો અનુભવ એ જ્યોતિષ જ્ઞાનનો વિષય નથી. હા, એટલો ખ્યાલ આવે કે ભાઈ આ રેખા તમારી વિચારધારા અધ્યાત્મ લાઈનની છે એ સૂચવે છે, એટલે હદ સુધી એમાં આવે છે. તમારી આ ફલાણી રેખા તમારી વિચારધારા અધ્યાત્મ પદ્ધતિની હોય એવું સૂચવે છે, એવું આવે છે. શું જણે બતાવી દે રેખા આમ લાગે છે એવું, એટલે હદ સુધી છે. પણ એનેથી આત્મજ્ઞાન થાય, જ્યોતિષ જ્ઞાનથી આત્મજ્ઞાન થાય એ શક્યતા નથી. એ વિષય જ એનો પર છે ને. સંયોગો પૂર્વકર્મનો ઉદય શું થઈ ગયો, ભવિષ્યમાં આ કર્મનો ઉદય કેવો આવશે, બસ એવું થોડા કાળનું ગણિત એનું એ જ્ઞાન કરાવે છે. આ એનું મુખ્ય વિષય છે, સંયોગ વિયોગનું જ્ઞાન કરાવે છે. આથી વધારે એમાં કાંઈ નથી. પણ એના એને શ્રીમદજીને કુદરતી જ્ઞાન હતું. જ્યોતિષ વિષયનું, જ્યોતિષ શાસ્ત્રનું ભણતર કર્યા વિના એમને કુદરતી ઉઘાડ હતો. પછી લોકોને ખબર પડી, એટલે લોકોને તો સંયોગો જ સર્વસ્વ છે એટલે પાછળ પડી જવા લાગ્યા. અમને વાત કરો, અમારી વાત કરો, અમારું શું થશે, અમારું શું થશે. અને એ જે સંયોગની પકડ છે એ તો મહાવેશથી છે. આ તો જગતના જીવોને મોહનો આવેશ વધારવાનું સાધન થઈ પડે છે. અથવા જે સંયોગનું કલ્પિત સુખ છે એ કલ્પનાના સુખ દુઃખનું એ નિર્દેશન કરે છે. એટલે એમણે એ જ્યોતિષ જ્ઞાનનું નામ કલ્પિત જ્ઞાન પાડ્યું હતું. શું કહ્યું? તો કહેવા આવે કે સાહેબ આપને જ્ઞાન છે આ જ્યોતિષનું, તો થોડુંક અમને પણ વાત કરો, અમારે થોડીક મૂંઝવણ છે ને, સમસ્યા છે. મૂંઝવણવાળા જાય છે એમાં માનસિક રીતે બહુ, જેની સ્થિતિ નબળી થઈ જાય, માનસિક નબળાઈ વધી જાય ત્યારે એ રસ્તો પકડે છે. આ એની નિશાની છે. માનસિક નબળાઈના કેટલાક પ્રગટ ચિહ્ન છે, જેમ કે કોઈ વ્યસન હોવું, ચા વગર ન ચાલે, બીડી વગર ન ચાલે, તમાકુ વગર ન ચાલે, પાન વગર ન ચાલે, કોઈને કોઈ ચીજનું વ્યસન છે એ માનસિક નબળાઈનું પ્રગટ લક્ષણ છે. ભલે ગમે એટલો પાવરફુલ માણસ દેખાતો હોય, બોલતો હોય, એવો સ્પિરિટવાળી ભાષા આપતો હોય, એટલું બધું આમ લાગે કે હા ભાવ પાવરફુલ માણસ છે, પણ જો બીડી પીતો હોય કાંઈક એને વ્યસનો, અને એમ કે મારે ચા વગર ન હોય ત્યારે સમજવું કે મનનો નબળો છે, દેખાવ એનો ખોટો છે, એનો દેખાવ જરૂર ખોટો છે, એ મનનો ઘણો નબળો છે, એનું મન ઘણો નબળું છે. કારણ કે મોટા ભાગના માણસો મનના નબળા થઈ જાય છે. જ્યાં સંયોગોનો રસ વધે છે, ઉદ્ગળ પદાર્થોનો રસ વધે છે, ત્યાં મનની નબળાઈ થવી સહજ છે. આ સામાન્ય છે. મન કેમ નબળું પડે છે? મન એટલે આત્માના પરિણામ. આત્માના પરિણામમાં નબળાઈ ક્યાંથી ઉત્પન્ન થાય છે? કે ઉદ્ગળ રસના કારણે. જેટલો તીવ્ર ભાવે ઉદ્ગળ રસમાં જાય, આગળ વધે, એટલી એની અશક્તિ વધે. જેટલો એ આત્મરસ લે એટલી એની શક્તિ વધે. સીધી વાત છે કે હંમેશા ગણિત જીવો વધે છે. એમ જ્યોતિષમાં જાય છે એ પણ નબળા મનવાળા જીવો જાય છે. અને એટલે શ્રીમદજી એને એમ કહેતા કે એ કલ્પિત જ્ઞાન છે. એ વાત મારી પાસે તમે કરશો નહીં, મને એ વાત પૂછશો નહીં, એ કલ્પિત જ્ઞાનની વાત હું કરતો નથી. એમણે જ્યોતિષના ગણિતને કલ્પિત જ્ઞાન કહ્યું અને આત્માના જ્ઞાનને વાસ્તવિક જ્ઞાન કહ્યું. આમ છે. એ પણ ક્ષોભ સંબંધિત છે. એ તો અહીંયા કહ્યું કે બહારના ક્ષોભથી મળી જાય તેવી ચીજ મનથી આત્માને કળી લે છે, એ ઓળખવા, મન સહિતના સ્થિતિમાં આત્માને ઓળખવા એની સ્ટેજ છે. આત્મા ઓળખાય છે, અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ આત્માની ઓળખ થાય છે મન સહિતના જ્ઞાનમાં, અનુભવ થાય છે અતિન્દ્રિય જ્ઞાનમાં. ઓળખાય છે ત્યાં હજી અનુભવ નથી થતો. જીવ જ્યારે સમ્યક સન્મુખ થાય છે ત્યારે એને આત્માનો પ્રતિભાસ આવે છે, એને પોતાનું અતિન્દ્રિય તત્વ, એનું અસ્તિત્વ પકડાય છે. અસ્તિત્વ શબ્દ થઈ જશે, અસ્તિત્વને આવું મારું અસ્તિત્વ છે એમ જાણે છે, એવો નિશ્ચય કરે છે. ત્યારે એના વિકલ્પો નિર્વિકલ્પ તત્વના ધોરમાં રમાઈ જાય છે. આવે છે કોણ તરીકા થાય કે બહારના સૂક્ષ્મ જ્ઞાન. અહીંયા તો ગુરુદેવે આ વિષય આટલો ખુલ્યો છે તો પણ આપણા વિદ્વાન લોકો હજી જ્યોતિષમાં આકર્ષાઈ જાય છે. પેલાનું જ્યોતિષમાં આમ આવ્યું છે, જ્યોતિષમાં આમ આવ્યું, જ્યોતિષમાં જ્યોતિષનું ક્યાંક ક્યાંક મુખ્યતા કરે છે. એ તો બધો કલ્પિત જ્ઞાનનો વિષય છે એમ જાણીને એની કિંમત કાઢી નાખવી, એવી મોટી ચોકડી મૂકવી જોઈએ કે ફરીને એ બાજુનો વિચાર સુદ્ધા આવે નહીં. બીજે તો ક્યાં પરિસ્થિતિ છે, બીજે તો કહેવાતા ત્યાગીઓ ને સાધુઓ એ વિષયમાં ઉલજી પડ્યા છે. અહીં તો ગુરુદેવ એ વિષય આટલો ચોખ્ખો કર્યો. અવ્યક્ત એટલે વ્યક્ત નથી, એ શબ્દનો પ્રયોગ પ્રકરણ અનુસાર જુદી જુદી રીતે થયો છે. જેમ કે કોઈ જીવ એવી યોગ્યતા વાળો છે કે આત્માની ઓળખાણ થઈને અનન્ય રુચિ પ્રગતિ નથી, છતાં એને આત્મ સ્વરૂપ ઓળખ્યું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી, છતાં કોઈ જ્ઞાની મહાત્મા, આત્મા આત્મજ્ઞાની પુરુષ એને આત્મા સંભળાવે ત્યારે એને બહુ રૂચે, એવું રૂચે, એવું રૂચે એને, કેમ કે એને રુચિ પ્રગટવાની છે ને. પણ એવા જીવ માટે એમ કહેવાય છે કે એને અવ્યક્ત રુચિ છે. અવ્યક્ત રુચિ એટલે પોતાને હજી ખબર નથી કે મને રુચિ શું કહેવાય, પણ પોતાને ખબર નથી છતાં એને રુચિ થઈ આવે છે ત્યારે એને અવ્યક્ત રુચિ કહે છે. આત્માનો સ્વભાવ જે પર્યાયની જેમ પ્રગટ થતો નથી ઉત્પાદરૂપ, તો એને અવ્યક્ત સ્વભાવ કહેવાય છે. શક્તિરૂપ છે ને, એને અવ્યક્ત સ્વભાવ કહેવાય છે. રાગને વ્યક્ત કહો તો વિતરાગતાને અવ્યક્ત કહેવાય છે મોક્ષ માર્ગમાં, કેમ કે મોક્ષ માર્ગની અંદર જે વ્યક્ત પરિણામ છે ત્યાગના, વ્રતના, સંયમના, પૂજાના, શાસ્ત્ર સ્વાધ્યાયના, એ બધા દેખાય છે મોક્ષ માર્ગીના. વ્યવહાર રત્નત્રયના પરિણામ દેખાય છે, પણ નિશ્ચય રત્નત્રય જે શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર વિતરાગી પરિણામ છે એ નથી જણાતા. ત્યારે એકને અવ્યક્ત કહેવાય છે ને બીજાને વ્યક્ત કહેવાય છે, નહીં તો એ પ્રગટ પરિણામ છે, વ્યક્ત પરિણામ છે. પણ લોકોને ખબર પડતી નથી ને જણાતા નથી, એ અપેક્ષા એને અવ્યક્ત કહેવાય છે. એમ અવ્યક્ત શબ્દના પ્રકરણ અનુસાર ભિન્ન ભિન્ન અર્થ છે. એક અર્થને પકડી રાખે ચાલે એવું નથી. અહીંયા ગમ્ય થવું એટલે જ્ઞાનમાં જણાવવું, એને ગમ્ય થવું એમ કહે છે. કહે છે કે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા, વિચાર જ્ઞાન દ્વારા એ જણાતું નથી, તે અપેક્ષાએ ચૈતન્ય તત્વને અગમ્ય વસ્તુ કહેવામાં આવે છે. તે બહારના વૈરાગ્યથી કે જ્ઞાનના ક્ષયોક્ષમથી મળી જાય છે. પર વિષયો પ્રત્યેના પરિણામ છોડવા અર્થે પર પદાર્થોનો ત્યાગ કરવામાં આવે અને એમાં આત્માનો આધાર ન હોય ત્યારે વૈરાગ્યના પરિણામને પણ બાહ્ય વૈરાગ્ય કહેવામાં આવે છે. જે પરિણામ જે વૈરાગ્યના પરિણામમાં અંતરંગમાં સ્વરૂપ આત્મ સ્વરૂપનો અંતરંગ આધાર હોય એને અંતર વૈરાગ્ય કહે છે. એવો અંતર વૈરાગ્ય છે એ જ્ઞાનને ક્યાંય બહાર ફસાવા દેતું નથી. આવે છે જેને આત્માના આશ્રયે અંતર વૈરાગ્ય છે એટલે હું ફરી એને વૈરાગ આવવાનું કારણ એ છે કે પોતે પરિપૂર્ણ તત્વ છે તો પરિપૂર્ણ તત્વને અન્ય પદાર્થની શું અપેક્ષા છે કે પૂર્ણતામાં કોઈની જરૂરિયાત નથી. તેથી કોઈની અપેક્ષા ન થવી એને જ વૈરાગ થયો છે. ઉપેક્ષા થવી, અપેક્ષા ન થવી એટલે ઉપેક્ષા થવી તે વૈરાગ છે અને અપેક્ષા થવી તે અવૈરાગ્ય છે. તો જ્ઞાન અનેક વિષયોને જાણે ત્યારે સામાન્ય રીતે વૈરાગ્ય વિનાનું જ્ઞાન અન્ય વિષયને વિષય કરતા આકર્ષિત થાય છે. અંતર વૈરાગ્યવાળું જ્ઞાન પર વિષયને જાણતા પણ એમાં આકર્ષણ પામતું નથી. કેમ કે એ વૈરાગ એના જ્ઞાનને ત્યાં ફસાવા દેતો નથી. એ જાણે છે કે હું મારાથી પરિપૂર્ણ છું. અન્ય વિષય જણાય છે તે સુખથી શૂન્ય જણાય છે, સુખથી ખાલી જણાય છે, સુખના અભાવ સ્વભાવે જણાય છે. સુખની ભ્રાંતિ તેમાં કેમ થાય છે એમ ભ્રાંતિનું સ્વરૂપ તેને જણાય છે, તેથી ભ્રાંતિ થતી નથી. જેને સુખની ભ્રાંતિનું સ્વરૂપ જણાય એને ભ્રાંતિ ન થાય. આમ સુખની ભ્રાંતિ થાય છે, કલ્પના થાય છે એમ ખ્યાલ આવે અને એમાં એને ભ્રાંતિ પ્રગટે નહીં. ભ્રાંતિ એને પ્રગટે છે કે જેને ભ્રાંતિ શું છે એને ખબર નથી. એટલે એને તો એ સાચું સુખ લાગે છે, ભ્રાંતિગત સુખ લાગતું નથી પણ એ સાચું લાગે છે. આ તો મુમુક્ષુના અંતર્મંથનમાં જે જે પદાર્થો વિશે એને સુખનો નિશ્ચય છે એના અંતર્મંથનથી એ નિશ્ચયમાં એને તિરાડ પાડી દેવી જોઈએ. માણસને શંકા પડી જાય ને કે આ માણસ આપણો છે કે આ પારકો છે, એટલે દુશ્મન છે કે મિત્ર છે એમ જ્યાં તિરાડ પડે ત્યારે એ માણસનો વિશ્વાસ ડગી જાય. એ ગમે તેટલી અનુકૂળ વાતો કરે તો પણ એ જાગૃત થઈ જાય છે ચકાસવાની ભૂમિકામાં, ભલે એને માની ન લીધું છે પણ એક વાર એની પરીક્ષા કરવાનું એને સ્થાન થઈ જાય છે. એમ ભલે તને સુખના વિષય દુઃખરૂપ ભલે તને ન લાગે, આ વિષય થોડો વિચારવા જેવો છે કે જે સુખના વિષય અને સુખના વિષયને અનુસરીને થતા ભાવ કે જેમાં સુખનું વેદન છે તને એ બે જે પ્રકાર છે એમાં જ્ઞાની એમ કહે છે કે દુઃખનું સ્થાન ને દુઃખનું વેદન છે. સાપ સીધી જ ઉલટી વાત કરે છે. ત્યારે એને પહેલાં તો એક માથા ઉપર અથોડાના ઘા જેવો વાત થવી જોઈએ. કમર ચડે ને તો માથામાં અથોડો મારે તો કમર ચડે. અરે હું જ્યાં સુખ અનુભવું છું ત્યાં દુઃખ છે આ કે છે હું. તો એક વાર તો એને એ વાતના તળિયામાં જવું જોઈએ. એના અનુભવની ચીજ છે ને ક્યાં પારકા કરીની ચીજ છે કે આ સુખ છે કે નહીં આનો મારો નિર્ણય જ તદ્દન ખોટો લાગે છે. પૂર્વગ્રહવશ જેમ કોઈ ચીજ સારી ન દેખાય, પૂર્વગ્રહ એ ચીજ એવી છે જેવો પૂર્વગ્રહ એને અનુકૂળ જ જોવે. સારું માની લીધું એને સારું જ માને, ખરાબ માન્યું એને ખરાબ જ માને. આ એક પૂર્વગ્રહનું કારણ છે. પૂર્વગ્રહ કહો તો પૂર્વે કરેલો નિશ્ચય કહો. એનું અવલોકન કરવું જોઈએ, એની પૂરેપૂરી તપાસ કરવી જોઈએ. તિરાડ પડે તો એ તો એની મીંઢવણી ફરી જાય, મેળવણી અંદરમાં ફરી જાય, અને તો એને એ સુખરૂપ જણાતા અનુભવાતા પરિણામ દુઃખરૂપ છે એનો ખ્યાલ આવે. પછી યોગ્યતા વિશેષ થાય, નિર્મળતા વિશેષ થાય ભૂમિકાની, તો એને દુઃખ લાગવા લાગે. એમાં એને દુઃખ લાગે તો દુઃખથી હટે, અને નહીંતર કોઈ દુઃખથી છૂટવાનો પ્રયત્ન આરો વારો નથી, ઉપાય નથી. જ્યાં દુઃખ જ સુખરૂપ લાગે એવા જીવને દુઃખથી છૂટવાનો ઉપાય શું? આ પ્રશ્ન છે. જે રાગાદી પરિણામ દુઃખરૂપ છે, તમામ પ્રકારના વિભાવ વિકાર દુઃખરૂપ છે, એ જ જો જીવને સુખરૂપ લાગે તો એ પરિણામથી છૂટવાનો જગતમાં કોઈ ઉપાય નથી, બીજો રસ્તો જ નથી. આ તો સિદ્ધિને સટવા નથી લાગતા, તો નિર્ણયમાં ફેર છે, નિર્ણયમાં ફેર છે, ધારણા ખોટી છે. એમ ધાર્યું કે રાગાદી દુઃખરૂપ છે, ધારણા ખોટી છે, ધારણા સાચી નથી, ભૂલ છે, ધારણામાં ભૂલ છે. ત્યાં તપાસ કરો, જ્યાં સુખ લાગ્યું ત્યાં સુખ જેવું શું છે એની તપાસ કરો. આટલો મોટો ફેર, જ્ઞાનીના નિર્મળ જ્ઞાનમાં જે દુઃખરૂપ અનુભવાય તે જ તારા મલિન જ્ઞાનમાં સુખરૂપ અનુભવાય, એ જ્ઞાનની મલિનતા છે. જ્ઞાનથી જ્ઞાનની વિપરીતતા છે, અને જ્ઞાનની એ મલિનતા છે, એને વશ એમ થાય છે. તેથી એમ થાય બહુ ગંભીરતાથી અંદરમાં શોંકી જઈને, આ તો એવો વિષય છે, એને આ વિષય ચોંટ મારવો જોઈએ. ચોંટ લાગે તો એ પરિણામ જલ્દી ખસે નહીં, ઉપર ઉપરથી અસર થાય તો એની અસર રહે નહીં. એમ છે, બહારના વૈરાગ્યના ઉત્કૃષ્ટ દૃષ્ટાંત જીન દીક્ષા અંગીકાર કરે છે ત્યાં સુધીના છે, દ્રવ્યજ્ઞાન. અને ક્ષોભસમ જ્ઞાનના ઉત્કૃષ્ટ દૃષ્ટાંત અંગ પૂર્વનો અધ્યયન કરે છે એટલા છે. અને બંને પ્રકાર એક જ જીવમાં સંભવિત છે. પાછો વૈરાગ વાળો જુદો અને ક્ષોભસમ જ્ઞાન વાળો જુદો, એમની એક જ જીવમાં બે પ્રકાર હોય તો પણ જ્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાનમાં આવે નહીં ત્યાં સુધી એ બંને પ્રકારથી કોઈ ચીજ હાથમાં આવતી નથી. અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ એમ બે વધારે લીધી, અવ્યક્ત શબ્દ એ લીધો છે ને. અંતરમાં શક્તિરૂપ હોવાથી તેને અવ્યક્ત કહીએ. પ્રગટ અવસ્થા, ઉત્પાદરૂપ અવસ્થા, ઉપજતી અવસ્થા, એને વ્યક્ત ભાવ કહીએ. તે અપેક્ષાએ તે અવ્યક્ત છે. પણ જ્ઞાનમાં, અતિન્દ્રિય જ્ઞાનમાં, અંતર્મુખ જ્ઞાનમાં સીધો વિષય થાય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે જ્ઞાનમાં તે વ્યક્ત છે, જ્ઞાનમાં તે પ્રગટ છે, એમ કહે છે. આવરણવાળા જ્ઞાનમાં તે અપ્રગટ છે, અને નિરાવરણ જ્ઞાનમાં તે પ્રગટ છે. આત્મા ચૈતન્ય સૂર્ય છે. વાદળાની નીચેથી જુએ ત્યારે એમ કહે કે સૂર્ય ઢંકાઈ ગયો, અને એરોપ્લેનમાં જઈને વાદળાની ઉપર જાય તો કહેશે કે સૂર્ય તો સૂર્ય જેવો છે એવો છે, એને ઢંક ઢાંકણ આવવાનો કોઈ પ્રશ્ન છે
નહીં.
એનામાં શું ઢાંકણ થાય કે એને કોઈ ઢાંકી શકાય એવું નથી. એમ આત્મા તો પોતાના સ્થાનમાં અનંત તેજથી, પોતાના અનંત ચૈતન્ય તેજથી બિરાજમાન છે. સ્વસન્મ જ્ઞાનની અવસ્થામાં જોનાર એમ કહે છે કે આ આત્મા તો એના અનંત ચૈતન્ય તેજથી બિરાજમાન છે, એટલે અમને તો પ્રગટ છે એમ કહે છે. એ આત્મા પ્રગટ છે એને તમે અપ્રગટ ને અવ્યક્ત કહી કે એને શું કહેવા માંગો છો? એમ તો કઈ આત્માના દર્શન થતા નથી. અંતરમાં અવ્યક્ત છતાં પ્રગટ એમ કહી દીધું છે. ભલે પર્યાયની જેમ વ્યક્ત નહીં હોવા છતાં વસ્તુ પ્રગટ પડી છે. કેવી વસ્તુ પ્રગટ પડી છે કે અચિંત્ય પડી છે. અચિંત્ય વસ્તુ છે એ ચિંતવનનો વિષય નથી, મનના ચિંતવનનો એ વિષય નથી એમ છે. એટલે ચિંતવી ચિંતવી ચિંતવીને એને પામી લઉં એ વાત રહેતી એમ છે. પ્રગટ અચિંત્ય વસ્તુ પડી છે તેના મહાત્મ પ્રત્યે જાય ત્યારે તે ગમ્ય થાય અને તેના જન્મ મરણ ટળે એવી એ ઈચ્છા. જો એ અચિંત્ય વસ્તુ એને ઓળખાય, ઓળખાય તો એનો મહિમા આવે, એનો મહિમા આવે ત્યારે એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટે, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટે ત્યારે એને ગમ્ય થાય ત્યારે એના જન્મ મરણ ટળે એવી એ. એક નીતિમાં આખો પ્રોસેસ મૂકી દીધો છે. ક્યારે એનું મહાત્મ આવે કે જ્યારે એને ઓળખે ત્યારે. ઓળખા પહેલા યથાર્થ મહાત્મ ન આવે. હા, એટલું મહાત્મ આવે કે આ આત્મા એવી ચીજ છે કે એને અનુભવ કરતા જો એક ક્ષણમાં અનંત જન્મ મરણનો નાશ થાય અને ભવિષ્યમાં અલ્પકાળ અલ્પ ભવિષ્યમાં જેની મોક્ષ દશા પ્રગટે એવી શક્તિવાન ચીજ છે તો પછી આવી ચીજ આગળ જગતની કોઈ ચીજની કિંમત નથી. એમ વૈચારિક સ્થિતિમાં તુલનાત્મકપણે એની કિંમત જરૂર કરી શકાય છે. અને એવી કિંમત કરીને એ બીજા રસ્તા એના પરિણામ બીજા રસ્તા છોડી દે અને એક આત્મજ્ઞાન કરવાના રસ્તે ચડે તો એણે જે વિચારની ભૂમિકામાં કાર્ય કર્યું છે એ પર્યાપ્ત છે. એટલા માટે એટલી હદનું કાર્ય થવા માટે સ્વાધ્યાયને વિચારાદી છે, એની હદ જાણી લેવી જોઈએ. એટલી હદનું જો ત્યાં કાર્ય ન થયું હોય તો એટલી હદનું કાર્ય ત્યાં થવું ઘટે, એથી વધારે ત્યાં અપેક્ષા ન રખાય વિચારની ભૂમિકામાં. બસ જો એટલું પર્યાપ્ત કાર્ય ત્યાં થાય તો બીજી બાજુના પરિણામ છે એ નિરસ થઈને, બીજા રસ ફિક્કા થઈને એ આ વિષય જ્યાં પીડ્યો છે, જે સત્શાસ્ત્રોમાં પીડ્યો છે, જે સાહિત્યમાં પીડ્યો છે, જે સત્પુરુષોમાં પીડ્યો છે, એ બાજુનો એનો રસ વધે અને એનો એ બાજુનો રસ વધે એ જ એની જ્ઞાનની નિર્મળતાને લાવે છે. કેમ કે પૂદગલ રસ એના જ્ઞાનને મલિન કરતું હતું, આ બાજુનો રસ એની ભૂમિકાને, સમ્યક પહેલાંની જે ભૂમિકા છે એ ભૂમિકાના જ્ઞાનને નિર્મળ કરે છે. એમાં એને ઓળખવાનો પ્રસંગ જરૂર છે એવા મન વડે કરી લે છે. નહીતર આમ આમ વિચાર કરે કે મન વડે કરી લે છે તો પછી મન તો છે મારી પાસે. ઘણા શાસ્ત્રોમાંથી વાંચીને મનથી હું એકવાર કરી લઉં તો એમ નથી. એ મન ત્યારે આત્માને કળવા એટલે ઓળખવા કાબેલ થાય છે, સમર્થ થાય છે કે જો એનો બીજો વિભાવ રસ આત્મહિતના હેતુથી ફિક્કો પડે તો. યથાર્થ પ્રકારે. બીજા કોઈ હેતુથી તો વરસ કરે છે, શુકલ્ય તો થાય છે કે નહીં, અભવી નહીં થાય છે શુકલ્ય. પણ આત્મહિતના હેતુથી, આત્માના પરિપૂર્ણના બાંધેલા ધ્યેયના વશ અને પોતાની આત્મપ્રાપ્તિના પ્રયોજનને વશ એનો રસ જો ફૂકો પડે, મળો પડે, તો જ્ઞાન ખુલ્લું થાય, હરીફો થોડોક સ્વચ્છ થાય, કે જેમાં એને આત્મા ઓળખાય, ને ઓળખાય તો એનું માતમ ઉલટી પડે. કેટલું માતમ જાય કે એ માતમ એનું ઉલટી પડે. માણસને બીક લાગે ને એમ કહે છે કે એવી બીક લાગે ફાટી પડ્યો, એમ નથી કહેતા. એમ એનું માતમ ફાટ નીકળે બહાર, ત્યારે એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટી જાય. ન પ્રગટે પછી પ્રશ્ન છે. તો અતિન્દ્રિય તત્વનું એટલું માતમ આવે કે પછી એને ઇન્દ્રિય જ્ઞાન અને વિકલ્પ ને ઇન્દ્રિય વિષય એનું માતમ જ્યાં રહેતું નથી, ત્યાં પછી એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થવાને રોકવાનું કોઈ બાધક કારણ નથી. બાધક કારણ નથી તો એનો તો સ્વભાવ છે. અતિન્દ્રિય પર્યાય પરિણમનું એ તો જીવનો સ્વભાવ છે. એ ન પરિણે ન પરિણમે એ પ્રશ્ન રહેતો નહીં. એ જ્ઞાનનો જ્ઞાન દર્શન ચારિત્ર પુરુષાર્થ બધા ગુણોનો એક ગુણનો પર્યાય નથી. રાગ તો એકલા ચારિત્ર ગુણનો પર્યાય છે, બધા ગુણોનું પરિણામ છે. શ્રદ્ધાએ એની રૂચિ પ્રગટી છે, જ્ઞાનમાં એનો વિષય સિદ્ધો, જ્ઞાનમાં આવો મહાન આત્મા શું એમ છે, એનું એ આચરણ કરવા માગે છે. એટલે જ્યાં સુધી જેવો આત્મા જ્ઞાનમાં આવ્યો છે એવું જ પરિણામ ચરિતાર્થ ન થાય ત્યાં સુધી એ પરિણામમાં ક્યાંય એને સંતોષ થતો નથી, પૂર્ણતા થાય ત્યાં સુધી એનો આચરણનો વિષય છે. અને પુરુષાર્થ હવે એક અંતરની જ ગતિ પકડે છે વારંવાર, ને બહારની ગતિ એને છોડી દીધી છે. બહિર પદાર્થો જ્ઞાનમાં આવવા છતાં એ બાજુ પરિણામ જોર ખાતા નથી. અંતરાત્મ તત્વ જ્ઞાનમાં આવ્યું છે એ બાજુ જોર થાય છે, એનો પુરુષાર્થ પણ કામ કરતો નીકળ્યો. રાગ નથી આત્માનો મહિમા, એ રાગ નથી આત્માનો મહિમા કરે તે ભલે ઉદગળ પરિણામ રૂપ શબ્દો છે કહે તે, અને વિકલ્પ છે તે ભલે ભલે રાગ છે, પણ ત્યાં એટલો વિકલ્પ નથી. ત્યાં તો એનું જ્ઞાન બળ પણ છે. જે જ્ઞાનમાં આત્મા ઓળખાણો છે એનું જ્ઞાન બળ પણ છે. ભલે વિતરાગ નથી થયો અને રાગ રહ્યો છે જ્ઞાનના કાળમાં, તો પણ એકલો વિકલ્પ નથી, જ્ઞાન બળ છે. એ કામ કરે છે. વિકલ્પ તો એનો ટળતો ભાવ છે, એ તો છૂટતો ભાવ છે, એ છૂટી જવાનો છે. અને જ્ઞાન મનનો પણ સંગ છોડીને અતિન્દ્રિય પર્યાય ધારણ કરવાનું છે. આમ છે એટલે તો લીધું ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થાય છે. એ તો લીધું કે ના લીધું 210. ભૂલી જવાય તો બધું ફરી ના જાય, સારું કરતા જવાનું.
પહેલા શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં, લક્ષમાં આવવું જોઈએ. આ મહિમાના પરિણામ છે. મહિમા સહિત એના રૂચિમાં, શ્રદ્ધામાં, જ્ઞાનમાં, આજ હું છું એમ લક્ષમાં આવે તો એના વીરીમાં સ્વભાવ સન્મુખની સ્ફૂર્ણા ચાલ્યા કરે છે. આ ચૈતન્ય વીરીની સ્ફૂર્ણા છે, પુરુષાર્થ અહીંયા પ્રગટ્યો એમ કેમ. આ સમ્યક પહેલાની વાત છે, એ ચોખ્ખું લીધું છે અને આ જ સમ્યક દર્શન નો ઉપાય છે. આપણે તો ચોખ્ખું કહી ગયા છે, બીજો કોઈ ઉપાય જ નથી. અસ્થિ નાસ્તી થી અનેકાંત કરીને ચોખ્ખું કર્યું છે. આ જ ઉપાય છે ને બીજો કોઈ ઉપાય નથી. આટલું તો ચોખ્ખું કહી એ ભેદ જ્ઞાન નો પુરુષાર્થ અહીંથી શરૂ થાય. ભેદ જ્ઞાન નો એ વિકલ્પ નથી, ભેદ જ્ઞાન નો પુરુષાર્થ છે. અને એ ભેદ જ્ઞાન છે અનુભૂતિ નો મોહ છે. એ 19મી ગાથામાં કહ્યું છે, પછી તરત જ એમ કહ્યું છે, વાંચ્યું ને આપણે, તિરસ્કાર કરનારા છે એમ કહ્યું ને, પછી તરત જ લખ્યું છે કે સ્વચ્છ જ્ઞાનની અંદર અન્ય પદાર્થો એટલે દ્રવ્ય કર્મ, મોહભાવ કર્મ અને નો કર્મ પ્રતિબિંબિત થતા તે પ્રતિબિંબ થનારા પદાર્થો જ્ઞાનમાં વિકાર ઉપજાવી શકતા નથી. એવું જે ભેદ જ્ઞાન, તેનાથી ભિન્ન પડેલું જે જ્ઞાન, એ જેનું મૂળ છે એવી અનુભૂતિ પછી તરત પ્રગટ થાય છે. અનુભૂતિને ભેદ જ્ઞાનનું મૂળ કહ્યું છે. ભેદ જ્ઞાન મૂલામ એવો શબ્દ કહ્યો છે. ત્યાર પછી મેં કળશમાં મૂળ ટીકામાં એવી વાત લીધી છે ને કળશમાં એવી વાત અમે સમજાવી લીધી છે. મારું કળશ તે પ્રમાણે કર્મ નો કર્મ આત્મામાં પેઠા નથી. જ્ઞાનની સ્વચ્છતા જેવી છે કે તે એમાં અગ્નિપણે પ્રતિભાસે છે. એવો ભેદ જ્ઞાન ભેદ જ્ઞાન રૂપ અનુભવ આત્માને કાં તો સ્વયં થાય અથવા ઉપદેશથી, કોઈ જ્ઞાનીના ઉપદેશથી થાય. પછી તરત કળશ છે, કળશનો એવા છે કે પોતાથી અથવા પરના ઉપદેશથી તત્વવા અનુતોવા નિસર્ગાત અભિગમાથી કોઈ પણ પ્રકારે ભેદ વિજ્ઞાન મૂળામ અસલિતમ અનુભૂતિ. ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એવી અચલિત અનુભૂતિ આત્માની અનુભૂતિને તે પામે છે. તે જ પુરુષો દર્પણની જેમ પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી નિરંતર વિકાર રહિત હોય છે. એનામાં દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ જ્ઞે રૂપે પ્રતિબિંબિત થાય છે, પણ તેનાથી તે નિરંતર વિકાર રહિત હોય છે. જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેના તેમનાથી રાગાદી વિકારને તે જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અહીંયા લખ્યું છે, ભેદ વિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એવી અસલી અનુભૂતિ, અનુભૂતિનું મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે. નાટક સમિસારમાં 22મા કળશ ઉપર એવું પદ પણ બહુ સારું છે, ખરું નથી મારી પાસે નાટક કળશિકા છે, કળશિકા ને
નાટક સમયસારમાં 22મા કળશ ઉપર
તો ખરો ત્યારે ગમ્ય થાય છે. ગમ્ય થાય છે એટલે અનુભવ ગોચર થાય છે અને તેના જન્મ મરણ ટળે એવી આ ચીજ છે. અનુભવ એવી ચીજ છે, વસ્તુ તો જન્મ મરણ રહિત જ છે. આત્મ વસ્તુ તો ભવ અને ભવના કારણથી
રહીત જ છે, એમાં ભવે નથી ને ભવનું કોઈ કારણ પણ એમાં નથી. બહુ વિચિત્રતા વસ્તુનું કે મૂળ વસ્તુમાં ભવનો અભાવ છે અને ભવના કારણનો પણ અભાવ છે, છતાં અનંતકાળથી એની અવસ્થામાં ભવભ્રમણ ચાલુ છે, એ મોટી વિચિત્રતા આવે છે. આંગણે આમ છે, આત્માના આંગણામાં આમ છે, પછી જગતની વિચિત્રતામાં કાંઈ વિસ્મય પામવા જેવું નથી. ત્રણ સમજ
મંદર ભગવાનનો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવનો જય હો, સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.